પ્રવચન નંબર 147 તારીખ 19/7/89 56 મિનિટ સમયસાર શ્લોક 4, 5 તથા 6
ઉપદેશ આપતો સહેલો છે, ઉપાય બતાવવો દુર્લભ છે. બે વસ્તુ છે, અને એ ગુરુદેવે બતાવી દીધો. એમ પાછું લખે છે આ ઉપાય પણ ગુરુદેવે બતાવ્યો. ઉપાય એમ લખે છે કે આત્મા પરને જાણતો નથી એટલે આત્માભિમુખ થઈ જવાય છે. એ ઉપાય ગુરુદેવ બતાવ્યો. ટાગોર નું વાક્ય એમને બહુ કીધું. વિષય ફરે છે થોડો આ રીતે બાર ગામ થવામાં બી ટીકા ભૂમિકા છે એને એને અંગેનો કળશ પણ મૂક્યો ચોથો. કેમ કે 11મી ગાથામાં પર્યાય જે વ્યવહારનો વિષય છે અવતાર કયો હતો 12મી ગાથામાં કયો જાણે પ્રજ્ઞો છે. પર્યાય નથી સર્વથા એમ નહીં, ત્રિકાળ એ સ્વભાવમાં નથી. પર્યાયનું અસ્તિત્વ પર્યાયમાં છે એમ જેને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે એને પર્યાયનું જ્ઞાન સાથે થાય છે, એક સમયમાં થાય છે. જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ સામાન્યનું લક્ષ્યું થયું ત્યારે સામાન્યને આશરે જે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ અનંતકાળથી નહીં પ્રગટ થયેલા એવા પ્રગટા એ વિશેષ સામાન્યને તો જાણે છે પણ વિશેષ વિશેષને પણ જાણે છે એટલે સામાન્ય વિશેષ બેને યુગ પર જાણે છે એવું પ્રમાણ જ્ઞાન અનુભવ કાળમાં પ્રગટ થાય છે. એટલે જૈન દર્શન પરિપૂર્ણ છે. સમ્યક એકાંતપૂર્વક અને કાંતિ સિદ્ધિ કરી. એકલું દ્રવ્યનો આશ્રય કર્યો તો દ્રવ્ય જણાય છે અને પર્યાય આનંદ આવ્યો એ જણાતો જ નથી. એ કેવળી જાણે એમ ન હોય, પોતાને જણાય છે. દ્રવ્ય પર્યાય બે યુગ પર એક સમયમાં જણાય છે જણાય છે એમ પર્યાયને જાણે છે એમ નહીં. પર્યાયને જાણવા જતો નથી આત્મા, પર્યાય જણાઈ જાય છે. જે સ્થિતિ છે એવો જ અર્થ છે. 12મી ગાથામાં જાણેલો પ્રયોજનમાં લખ્યું છે એનો અર્થ કર્યો છે જણાયેલો પ્રયોજનમાં. સોગાનીજીએ કહ્યું જણિત જાતા હૈ, પરિણામ જણિત જાતા હૈ, જણાઈ જાય છે. બરાબર કારણ કે એનું લક્ષ નથી. પર્યાયના આશ્રયપૂર્વક પર્યાય ન જણાય અને દ્રવ્યના તો આશ્રયપૂર્વક જ દ્રવ્ય જણાય. દ્રવ્યનું તો અવલંબન લે જ ત્યારે દ્રવ્ય જણાય અને પર્યાય તો અવલંબન લીધા વિના જણાય. એ રહસ્ય છે. એવું જ જ્ઞાન પ્રગટ થાય છે. દ્રવ્યની સન્મુખ થયેલું જ્ઞાન દ્રવ્યને તો ઉપાદેય પણ જાણે જ છે, પણ પર્યાયો પ્રગટ થાય એને ઉપેક્ષા પણ જાણે છે, જણાય ત્યાં છે. હવે આચાર્ય સુધનેને પ્રધાન કરી એટલે મુખ્ય કરીને નિશ્ચય સમ્યકનું સ્વરૂપ કહે છે. વ્યવહાર સમ્યક તો વિષય નવ તત્વ દેવગુરુ શાસ્ત્ર એ તો હજારો શાસ્ત્રોમાં છે, પણ વ્યવહાર સંકિત એને વિષય એનો, પણ નિશ્ચય સમ્યક છું એનો વિષય શું એ તો દ્રવ્યાનુયોગના કોઈ કોઈ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે હવે આચાર્ય વન શુદ્ધ નહીં ને મુખ્ય કરીને એટલે વ્યવહારને ગૌણ થઈ જાય છે. શુદ્ધ નહીં મુખ્ય થાય ત્યારે વ્યવહાર નહીં ગૌણ થઈ જાય છે. એક મુખ્ય અને બીજું ગૌણ. શુદ્ધ નહીં પ્રધાન કરી મુખ્ય કરી નિશ્ચય સમ્યકનું સ્વરૂપ કહે છે. એટલે આત્માનો અનુભવ એનું નામ સમ્યક દર્શન છે. અશુદ્ધ નહીંની પ્રધાનતામાં મુખ્યતામાં, વ્યવહાર નહીંની પ્રધાનતામાં મુખ્યતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક કહ્યું છે. આ પણ સર્વજ્ઞ ભગવાનના આગમમાં કહ્યું છે કે નવ તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક છે, પણ એ સમ્યક દર્શન સાચું નથી, વ્યવહાર છે, વિકલ્પ છે, રાગ છે. એ સંબંધેનો નવ તત્વ સંબંધેનો રાગ છે, વિતરાગ ભાવ નથી. જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક કહ્યું છે તો શુદ્ધ નહીંથી સન્નિશ્ચય સમ્યકનું સ્વરૂપમાં એ કહેવામાં આવે છે, અને અશુદ્ધ નહીંથી પ્રધાનતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક કહ્યું છે તો અહીં એ જીવાદી તત્વોને શુદ્ધ નહીં વડે જાણવાથી સમ્યક થાય છે. જો આ તેરમી ગાથાની પીઠિકા લખે છે, અહીં શુદ્ધ આત્માને શુદ્ધને વડે જાણવાથી સમ્યક થાય છે એમ લખ્યું નથી. સાહેબ એક વખત જો છો કે શુદ્ધ આત્મા ને આશ્રય એને જાણવાથી સમ્યક થાય, અને હવે આપ એમ કહો છો કે નવ તત્વને, પણ નવ તત્વને વ્યવહારને થી જાણવાથી નહીં, વ્યવહારને થી તો નવ તત્વને જૈન આનંદ કાળથી, પણ નવ તત્વને પણ શુદ્ધને થી જાણ્યા નથી. શુદ્ધ આત્માને તો જાણ્યો નથી. તેરમી ગાથા કોઈ અનુકૂળ છે. ઉપરની બે વાત કરી કે શુદ્ધને પ્રધાન કરી નિશ્ચય સમય કહે છે, અશુદ્ધની પ્રધાનતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાને સમય કહ્યું છે. એટલે હવે એ બીજી લીટીમાં જે નવ તત્વ રાખ્યા એ નવ તત્વ તો કાયમ રાખ્યા, પણ ઓલો વ્યવહાર ને જાણતો તો હવે તો નિશ્ચય નહીં જાણે નહીં. જે આમાં લખેલું છે બીજી લીટીમાં એમ કહ્યું અશુદ્ધ નહીં એટલે વ્યવહાર નહીં પ્રધાનતામાં મુખ્યતામાં જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક કહ્યું છે. કેને કહ્યું છે? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. ઓ હા, એની વાણીમાં આવ્યું છે નીચે વ્યવહાર બે. તો અહીં આ સમયસારમાં અને આ સમયસારની તેરમી ગાથામાં જે નવ તત્વનો વિસ્તાર આવવાનો છે એના નામકરણની વિધિ તેરમી ગાથામાં કહી. જ્ઞાયક નામ, આત્માનું નામ જ્ઞાયક છઠ્ઠી ગાથામાં કહ્યું. હવે નવ તત્વનું ઉતાર્થને શ્રદ્ધાંતે સમ્યક છે તો એ નવ તત્વના નામ તેરમી ગાથામાં આવશે, અને ઠેઠ તો 415 ગાથામાં ત્યાં સુધી નવ તત્વના નામને ભાવ તો આવશે, પણ એ વખતે તું વ્યવહાર નહીંથી એને જાણીશ નહીં. ઉતાર્થ નહીંથી મોક્ષ તત્વને જાણજે. મોક્ષ તત્વને વ્યવહારને જૈનો અનંતકાળથી, સમ્યક દર્શનની પર્યાયને વ્યવહાર નીતિ જાણી, પણ સમ્યક દર્શનની પર્યાયને ભૂતાર્થ એ નિશ્ચય નહીં જાણ્યું. વ્યવહાર નહીં જાણ્યું સમ્યક દર્શનને, એટલે શું કે આત્મા સમ્યક દર્શનનો કરતા છે એમ જાણ્યું, પણ આત્મા સમ્યક દર્શનનો કરતા નથી, સમ્યક દર્શનની પર્યાયનો કરતા પર્યાય જ છે, એના સટકારથી નિર્ભેક થાય છે એમ તે પર્યાયને નિર્ભેક જાણી લો. અહીં એ દિવાળી, એ જો દિવાળી ઉપર કયા, એ જે વ્યવહારના વિષયથી જો જાણી લો છો એને તું શુદ્ધ નહીંથી જાણ. વ્યવહારનો વિષય છે એને નિશ્ચય નથી કેમ જાણવું, કે વ્યવહાર નહીં પરિણામને સાપેક્ષ પ્રતિપાદન કરે છે, નિશ્ચયને નિરપેક્ષ પ્રતિપાદન, પરિણામથી પરિણામ થાય છે, આત્માથી નહીં ને કર્મના સદભાવના અભાવથી પણ મિથ્યાત્વનો પરિણામ ઉત્પન્ન થાય છે, એ આત્માથી થતો નથી અને દર્શનોના ઉદયથી પણ થતો નથી. જેમ કે દિવાળીમાં તો બધું છે ને, આચરણ બંધ સંવર આ બધું આવી જાય, એ દિવાળી તત્વોને શુદ્ધ નહીં વળે, અશુદ્ધ નહીં નો વિષય એને શુદ્ધ નહીં વળે જાણ. અશુદ્ધ નહીં વિષય તો કયો કે નહીં ઉપર બીજીટીમાં ન કયો છે, અશુદ્ધ નહીં, એ અશુદ્ધ નહીં વિષય છે અને શુદ્ધ નહીં ઉપર વિષય છે, પણ અશુદ્ધ રહીને વિષયથી વ્યવહાર નહીં જાણ્યું તે સાપેક્ષ, પરિણામને સાપેક્ષ જાણવું તે વ્યવહાર છે અને પરિણામને નિરપેક્ષ જાણવું તે નિશ્ચય છે, શુદ્ધ નહીં છે. આ સમય સાર તો કોઈ એવી પડે લખાણું છે. અહીં એ જુવાથી તત્વોને શુદ્ધ નહીં વળે, આ જાણવાથી સમ્યક તો થાય છે, માને જાણવાથી તો સમ્યક થાય છે, એમ તો સાંભળ્યું વાંચ્યું જાણ્યું માન્યું, પણ હવે એક એ છે કે આ શુદ્ધ નહીં વળે, જે નવ તત્વને જાણે એને સમ્યક દર્શન થઈ જાય. હવા યોગ થાય છે એમ જાણ, હું કરું છું કરતા બધી છોડી દે, સ્વયં થાય સ્વયં કૃત હોય એને પરની કરવાપરાની અપેક્ષા ન, નૈસર્ગિક છે પરિણામ, આપોઆપ પ્રગટ થાય છે. પછી ઓલા ગાથામાં કળશનું શું હતું, સ્વયં ઉછલનથી સ્વયં ઉત્પન્ન થાય છે, નૈસર્ગિક સ્વયંકૃત પરિણામ, પરિણામ સ્વયં ક્રાફ નથી, મારાથી થાય ને કાં પરથી થાય. કાં રાગાદી મારાથી થાય અને કાં રાગાદી ઉદગમથી થાય, કાં સંવર ઇન્દ્રિય અને મોક્ષ મારાથી થાય અને કર્મના અભાવથી થાય, માટે કર્મકૃત છે, કર્મકૃત એ નથી ને જીવકૃત પણ નથી, પર્યાયકૃત પર્યાય છે એમ તે નવ તત્વને જાણ્યા નથી એટલે કરતા બુદ્ધિ રહી ગઈ. કાં તો ઉપાદાનપણે કરતા માને અને કાં સંવર્ણિજરાને નિમિત્તપણે હું છું માટે નિમિત્ત કરતા માન્યું, પણ કરતાનું શલ્ય રહી જાય છે, કરતાનું શલ્ય રહી જાય છે એટલે દ્રષ્ટિ નિર્મળ થતી નથી, તમે બધું થાય જ તમે એટલા માથા પછાડે ને બાતું માંગે પણ તમે બધું ન થાય, લોહી નીકળે માથા. આમાં આમાં લખેલું છે હું એનો અર્થ કરું છું, પણ હું આમાં લખેલું છે
તો આપને પેલે કાતા ને જબ ગાથા ચલી થી કે વ્યવહાર નહીં કે વિષય કો વિષય નહીં સે
જાણ, આમાં લખ્યું છે બીજી લીટીમાં લખ્યું કે અશુદ્ધ નહીં વ્યવહાર નહીં નવ તત્વ છે એને જાણતા સમ્યક ન થાય, તો એને એને શુદ્ધ નહીં જાણે તો સમ્યક થાય, વિષય એને જ રહે, વિષય તો નવ તત્વ જ રહે,
પણ એને ભૂતાર્થથી જાણવું.
જે ગુરુદેવ ફરમાવે છે પર્યાયના સટકાર પર્યાયમાં છે, પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાયનો કરતા સ્વદ્રવ્ય કે પરદ્રવ્યનો યથાર્થ હોય છે. ત્યારે આત્મા કરતા એવો જ્ઞાયક ભાવ દ્રષ્ટિમાં આવતા કરતા બુદ્ધિ છૂટી જાય, અનુભૂત થઈ જાય. અહીં એ દિવાદી જે વ્યવહાર નીતિ દિવાદી કયા તેને તે વિષય બદલાવતા નથી, વિષય નવે નવ રાખ્યા, પણ જાણવા જાણવામાં ફેર, હા મોટો ફેર. એક સાપેક્ષ જાણે તો સંસાર મિથ્યા હતો, સાપેક્ષપણે વ્યવહારની નવતત્વને જાણતા મિથ્યાત્વનો દોષ લાગે છે. કરણ ટીકામાં કહ્યું ઈ કરતા બુદ્ધિ અને નિરપેક્ષ જાણે શુદ્રેથી જાણે ભૂતાથી જાણે નવને. અને પાઠ 2000 પહેલાનું છે, હજી તો આ શરૂઆત થાય છે, પણ 13મી ગાથા આવશે. ભૂતાર્થને નવતત્વને જાણતા સમય તત્વ છે. શું સાહેબ આ વાત કરે છે? એ જીવાદી તત્વોને શુદ્ધ નહીં વળે. એકલા જીવને તો શુદ્ધ નહીં વળે જાણી શકાય, પણ નવને પણ શુદ્ધ નહીં વળે જાણવાની વાત કરે છે. નિરપેક્ષ
આ કોઈ વિશિષ્ટ પ્રકાર છે,
અદભુત પ્રકાર, અદભુત. શું કહું કે આ જે શાસ્ત્રની રચના થઈ છે એ મધ્યસ્થ જ્ઞાનથી જો વિચારે તો અંદરમાંથી આવે. શ્રીમંદર ભગવાનની વાણી અહીં આવી કુંકુન દ્વારા, એમ આપણને ખાતરી છે. કોઈ શાસ્ત્રમાં એમ નથી કે ભૂતાર્થને નવ તત્વને જાણતા સમય દર્શન થાય, શુદ્ધાત્માને જાણતા સમય દર્શન થાય એમ તો આવશે જ. ભૂતાર્થને નવ તત્વને જાણતા સમય દર્શન થાય તો અલૌકિક હોય,
અલૌકિક હોય.
આ બનેલો બનાવ કહું છું, રાજકોટમાં બનેલો બનાવ. આ ગુણીબેન બેઠા છે હાજર. શું બનાવ ભાઈનો તમને કહું, સમજવા જેવી વાત છે કે એ તો સ્થાનિક પાસે હતા, દીક્ષા લેવાના હતા ઘણા થોકડા મોટે લોકોને, દસમીકાલી ઉત્તરાધન સૂત્ર વિગેરે, અને આ કાંતાબેન પણ હતા એના આજે એને આપણે કેવા ક્યાં ગામ મારીએ, હા ચિનભાઈની બા, હા એ બે સાથે બધા મોઢ્યો. એમાં એને ગુરાણી એ વખતે કહ્યું અબધ સ્પષ્ટ, સમજી ગયા? તો આને પૂછ્યું કે અબધ સ્પષ્ટ કઈ ઠેકાણે આવે છે? ના કહ્યું, બોલ્યા નહીં કઈ. સમયસારમાં છે એ બોલ્યા નહીં, કારણ કે આને તો એને ઝપટામાં લેવાતા ને દીક્ષા આપવી કહેતી કહેશે કઈ ના કહ્યું. એમાં કુદરતી યુગાનું યોગ અહીં આવ્યો, એની બેનને ઘેર્યું અને વ્યાખ્યાન ચાલતું હતું. એ વખતે મંદિરમાં હું વાંચતો, સ્વાધ્યાય મંદિરનું તો ઘણા વર્ષ પહેલાની વાત છે. એમાં અબધ સ્પષ્ટની ગાથા આવી, અરે આ તો અબધું સમયસારમાં છે. મારી ગુરાણીએ સમયસારનું નામ કર્યું, થોડા દિવસે આવ્યું એમના પછી પરિણામમાં પલટો તો આવે છે. તો વાત અદભુત છે. એના માતા પિતા ખૂબ સમજાવતા હતા, પણ એ કે મારે તો સ્થાનક પાસે જ છું ને સ્થાનક પાસે દીક્ષા લેવી છે, પર્યાયની યોગ્યતા હતી વખતે. એમાં થોડા દિવસ આવ્યા પછી મને મંદિરમાં વાંચન પૂરું થયા પછી પૂછ્યા, મને કહ્યું ભાઈ મારે થોડી ચર્ચા કરવી છે અને તમારી પાસે આવું છે ટાઈમ આપો. બોલે બીજા બેનને તેડી તમે આવજો, એકલા નહીં આવતા તો એક બે બેન લઈને અહીંયા આવ્યા બેઠા. એમને ગુરુની પ્રશંસા તો એને હોય જ, કુદરતી એ વખતે તો એ પલટો ન હોય થાય છે. બિલકુલ નવ તત્વનું શ્રદ્ધાંત તે સમ્યક દર્શન થાય છે, બરાબર બેન? તો બરાબર, નવ તત્વનું શ્રદ્ધાંત તે સમ્યક દર્શન છે, પણ મેં કોઈ ભૂતાર્થને એ નવ તત્વને જાણે તો સમ્યક દર્શન છે એ વાત તમારા ગુરુએ કરી છે કે ના ભાઈ? તો આ પહેલા પહેલા કોઈ કહ્યું નવ તત્વનું શ્રદ્ધાંત એ ચાલતી વાત છે. આ દિગંબરોમાં શ્વેતાંબરમાં આણકવાસીમાં નવ તત્વનું શ્રદ્ધાન તમે કરશો એ તો ચાલતી વાત છે, પણ ભૂતાર ને નવ તત્વ આગળ એક તંદુ મૂકો તમે સાંભળ્યું છે તો કે ના તો સાંભળ્યું. પછી નક્કી તેરમી ગાથાની વાત એને મેં કરી એટલે અલૌકિક ગાથા છે. નવ તત્વનું શ્રદ્ધા સમ્યક દર્શન તો ઠેક ઠેકાણે આવશે, પણ આગળ ભૂતાર શબ્દ એ ભૂલચંદ સિદ્ધાર્થ શાસ્ત્રીને ગૌહટીમાં પૂછ્યું મેં ગૌહટીમાં ભૂતાર્થ ને નવ તત્વ ને જાણતા સમ્યક દર્શન એ બીજા શાસ્ત્રમાં આવે છે કે નહીં એક જ સમય સાથે. એટલે આ કુમકુમ ભગવાનનું નામ ત્રીજું છે યથાર્થ છે. આત્મા અકર્તા છે, પરિણામનું કરતા પરિણામ છે એ મૂળ રહસ્ય છે એમાં. પછી તો પલટો થઈ ગયો. મેં કહ્યું અમારા ગુરુ પાસે જાઓ, તમે હેડ ઓફિસ ઈ છે સમજી ગયા, ત્યાં જઈ જાઓ. પછી યાદ ગયા ખૂબ બેનશીએ અને ગુરુદેવે ખૂબ આવકાર આપ્યો. એને એમ તો ખબર હતી ને, કેમ કે એના માતા પિતા ગુરુદેવના શિષ્યો અને આને દીક્ષા લીધી. ખાર પાયકો પલટો થઈ ગયો. ભૂતાર્થને એક શબ્દ મૂકી દીધો, કોવિડનો હીરો મૂકી દીધો.
આપનો આનંદ ઉપકાર એ વખતે ભૂતાર શબ્દે મને જાગૃત કરી દીધી કે આનંદ ઉપકાર આપનો એ 8 દિવસમાં તો આપે મારો આખો પલટો થઈ જાય એવું થતું આપે.
પછી કુદરતી એમ કહ્યું કે મારા ગુરુનો તો સ્વર્ગવાસ થઈ ગયો, મારાથી બોલાઈ ગયું, સારું થયું એમ બોલાઈ ગયું. પછી તો મને થયું ઉતાવળથી બોલો, કેમ કે એને તો એ વખતે એનો ભાવ હોય ને, આજે પલટો નતો. કુદરતી બોલાઈ ગયું, સારું થયું. હા, અલૌકિક ગુરુદેવ અને સમય સાર એનું એને સ્પષ્ટીકરણ કહી આપણા માટે એનું આ જરૂર. એ જીવાદી તત્વોને શુદ્ધ નહીં મળે જાણવાથી સમ્યક્ત થાય છે, સમ્યક્ત થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની ચૂંટના રૂપે 3 શ્લોક કહે છે. તેરમી ગાથાની ભૂમિકામાં વાંધવા માટે 3 શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારને એને કથનચિત પ્રયોજનમાં કયો, વ્યવહારને એને જાણેલો પ્રયોજનમાં કયો હતો, તો પણ તે કંઈ વસ્તુભૂત નથી, વસ્તુ નથી, અવસ્તુ છે. વસ્તુ તો એક નાયક ભાવ છે અને વ્યવહારનો વિષય તો આ ભેદ છે, વ્યવહારનો વિષય છે. માટે એ કંઈ કેવી ચીજ નથી, માટે એ વસ્તુ નથી. કેમ કે એક પર્યાયમાં આનંદ ગુણ નથી, દ્રવ્યમાં આનંદ ગુણ છે માટે વસ્તુ છે. પર્યાયમાં આનંદ ગુણ નથી માટે વસ્તુ નથી. જેમાં આનંદ ગુણ હશે એને વસ્તુ કહેવા, અને જેમાં પારિણામિક ભાવ હશે તેને જીવ કહેવાય. જેમાં ઉદયાદી ભાવ હશે એને જીવ ન કહેવાય. પર્યાયમાં ઉદય ભાવ હોય, પર્યાયમાં ક્ષાયિક ભાવ હોય, જીવ નથી, જીવનું લક્ષણ જ નથી. જીવનું લક્ષણ નથી મોક્ષની પર્યાયમાં, જીવનું લક્ષણ નથી બેન. હા હા, તેરમી ગાથા આવે જ ને. ત્યાં ટીકાકારીની સૂચના પે 3 શ્લોક કહે છે. વ્યવહારની કથનચિત પ્રયોજનમાં કયો, જાણવા માટે, જાણવા માટે પ્રયોજનમાં કયો છે, પણ એને શ્રદ્ધવા માટે નથી, શ્રદ્ધાનો વિષય નથી એમ. તે કઈ વસ્તુ બોલ નથી. હવે 5મો શ્લોક બેન બોલો, આ બાજુ છે. પરમાર્થમ ચિત્ત ચમત્કાર માત્રમ
पर विरहित मंत पश्यताम नैश किंचित।
जे व्यवहार नहीं छे ते, जे व्यवहार नहीं छे ते, व्यवहार नहीं छे खरी पण ते जो के आ पेली पदवी में एटले के सम्यक दर्शन थई गयु ए पेली पदवी एक एवो एनो अर्थ छे। बीजो अर्थ पण राजमलजीए कह्यो ए पछी करतो पेला एक अर्थ छे कि जे व्यवहार नहीं छे केम व्यवहार नहीं छे अने जो के आ पेली पदवी में एम केम लेखू अने पेली पदवी नो अर्थ चतुर्थ स्थान केम लीधो केम के व्यवहार नहीं नो जन्म निश्चय नहीं पूर्वक थाय छे एटले ज्ञानी ने व्यवहार नहीं हो अज्ञानी ने व्यवहार नहीं नो समझी गया। एटले पेली पदवी एटले चतुर्थ गुरु स्थान अहीं लेव। बीजो अर्थ छे ये करशो ना जे व्यवहार नहीं छे ते जो के आ पेली पदवी में ज्यां सुधी शुद्ध स्वरूप की प्राप्ति न थई हो त्यां सुधी એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી જેમણે પોતાનો પગ માંડ્યો છે આ પગ તો માંડ્યો છે આત્મામાં દેહમાં બેઠો પગ માંડેલો છે પગ ઉપાડ્યો છે નહીં ઉપાડીને માંડ્યો થાક્યો આત્મામાં કે હું આ જ્ઞાયક આત્મા છું એવું અનુભવ થયો એવા પુરુષોને એવા આત્માઓને અરે અરે હસ્તાલંબ તુલ્ય છે ખેદની વાત છે આ હસ્તાલંબ તુલ્ય કયો સમજી ગયા હસ્તાલંબ નહીં હસ્તાલંબ તુલ્ય શબ્દ આપ્યો છે જેમ કોઠાળા ઉપર ચડે ને હાથ ટેકો લઈએ કે લાકડીના ટેકાથી હાલે તો એને લાકડીના ટેકાથી હાલે છે એમ કહેવાય પણ લાકડી કઈ વસ્તુ નથી ઊભી જાય પણ લાકડીની કઈ જરૂર નહીં એમ એવા પુરુષોને અરે રે હસ્તાલંબ તુલ્ય કયો છે તો પણ આ એ વ્યવહારનો સંયોગ છે કરો દેવ ગુરુ શાસ્ત્ર એની ભક્તિ સ્વરૂપમાં લીન ન રહી શકાય ત્યાં સુધી ધ્યાન અને અધ્યયન એ બે ભાવ હોય ધ્યાન પણ હોય ને અધ્યયન પણ હોય મુનિરાજને નીચે પાંચમે ગુણ સ્થાને પણ હોય ચોથે ગુણ સ્થાને પણ હોય એવો વ્યવહાર હોય છે કરો સ્વરૂપમાં લીન ન થાય તો એટલો એ ટેકો લીએ છે પેલા આ શાસ્ત્રમાં આમ કહ્યું છે જોઈ લો સમજી ગયા એ ટેકો છે પણ એ ટેકો છે ક્યાં સુધી સ્વરૂપમાં ન જાય ત્યાં સુધી સ્વરૂપમાં જાય એટલે વસ્તુ કઈ નથી વ્યવહાર નથી થાય એમ એમ કહેવા માંગે છે હસ્તાલતું કયો છે તો પણ જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર આ પરદ્રવ્ય ભાવોથી રહીત પરદ્રવ્યના ભાવોથી રહીત શુદ્ધનીના વિષયભૂત પરમ અર્થને એટલે પરમ પદાર્થને આ પૂજનીક પદાર્થને શુદ્ધાત્મા અને અર્થ એટલે આત્મા અને અંતરંગમાં અવલોકે છે જ્યારે એ દેવગુરુ શાસ્ત્રનો લક્ષ છોડીને અંતરંગમાં અવલોકે છે ભગવાન આત્માને ઉપયોગ અંદર જોડી દે છે આત્મા સાધક આત્મા અંતરાત્મા થયા પછી પણ એને વ્યવહાર હોય છે દેવ શાસ્ત્ર ગુરુ તત્વનું ચિંતન એ બધું હોય છે પણ એ ઉપયોગ જયારે અંદરમાં જાય છે ત્યારે અંતરંગને અંતરંગમાં દેખ અવલોકે છે તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રુપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે લીનતાની વાત કરી તેમને એ વ્યવહાર રહી કાંઈ પણ પ્રયોજનમાં નથી એટલે જાણેલો એ પ્રયોજનમાં નથી આદરેલો તો મૂળમાં નથી પણ એ જ્ઞાનના જ્ઞેયમાંથી નીકળી ગયું દેવગુરુ શાસ્ત્ર જ્ઞાનના જ્ઞેયમાંથી નીકળી ગયું એના સંબંધે શુભ ભાવ તો એ જ્ઞાનના જ્ઞેયમાંથી નીકળી ગયું અને જે ધ્યેયનું ધ્યાન કર્યું ત્યાં ધ્યાતા છો તો એ જ્ઞાનનું ગ્રહી થઈ ગયું એમ લખ્યું છે એટલે કંઈ પણ પ્રયોજનવાન નથી પણ હોય તો જાણેલો પ્રયોજનવાન લખે સવિકલ્પ દશામાં કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાની સવિકલ્પ દશાની વાત છે પંચાધ્યાયનું આપણે કાઢીને કહ્યું હતું નિરવિકલ્પ ધ્યાનવાળાને એ નથી પંચાધ્યાય હરુભાઈ બતાવી છસો ઉતરી ગયા છે બાર છે બાર લાલ પુઠાવડી
પરંતુ સરીકલ પાડા ઓની માફક નિરીકલ પાડા મને
પછી તો જાણવું પણ થઈ ગયું ને સવિકલ્પ શામાં નિર્મળ પર્યાય અને રાજ સાધકને છે છે અને જાણે છે જાણેલું પ્રશ્ન પછી ત્યાં એ ભેદ ઉપરથી લખ્યું ને અભેદમાં ગયો ભેદમાં ગયો એટલે અભેદ થઈ ગયો હું અભેદની દ્રષ્ટિ હતી અભેદ ઉપર પરિણતિ હતી પણ ઉપયોગ અભેદમાં નહોતો જતો એટલે ભેદ પડતો ઉપયોગ અભેદમાં જાય પછી ભેદ ન પડે ભેદ ન પડે એટલે વ્યવહાર ઉભો ન થાય વ્યવહાર ઉભો એટલે નિશ્ચય થઈ જાય અનુભવની વાત કોઈ અપૂર્વ સવિકલ્પ શબ્દ વ્યવહાર જાણે ન ત્યાં અંદરમાં વયો ગયો વ્યવહાર વસ્તુ કાંઈ નથી હોય તો જાણે ને દેવગુરુ શાસ્ત્ર જણાતા એના તરફનું જે લક્ષ હતું રાગ એની ઉત્પત્તિ થતી નથી ઉત્પત્તિ થાય તો જણાય ને શુભ ભાવ થાય તો જણાય ને શુભ ભાવ તો છે નહીં એમ શુદ્ધ ઉપયોગ થઈ જાય એટલે લખ્યું કે એ વ્યવહારને કંઈ પણ પ્રયોજમાં નથી એ અર્થ આપણે સાધકનો કર્યો હવે બીજો અર્થ રાજમલજી સાહેબે ટીકા કરી છે એને એ પ્રકારનો અર્થ કર્યો જો એનો અર્થ આપણે વાત કરીએ જે વ્યવહારને છે તે જોકે આ પહેલી પદવીમાં જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ સમ્યક દર્શન ન થયું ત્યાં સુધી જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા એવો ભેદરૂપ વ્યવહાર આવી જાય છે વચ્ચે પણ જે અભેદમાં ચાલ્યો જાય ત્યાં જ્ઞાન તે આત્મા એવો વિકલ્પ છૂટી જાય છે ઠીક છે એટલે વ્યવહારની છે તે જોકે પહેલી પદવીમાં જેમને પોતાનો પગ માંડેલો છે એટલે આત્મસન્મુખ સમ્યકની સન્મુખ જીવ હોય એને આ પ્રકારનો વ્યવહાર આવે છે જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા જાણે તે આત્મા દેખે તે આત્મા એવા પુરુષોને ત્યાં તો એમ લખ્યું છે કે ગમે એવો બુદ્ધિમાન હોય ગણધણ તો પણ બીજાને સમજાવવા માટે એને એટલો અભેદમાં ભેદ કરીને સમજાવ્યા વગર હું સમજી શકતો નથી એવું આવે છે અનુભવ પહેલા પોતે અનુભવ નથી હોય ને અનુભવનો કાપ આપ્યો હોય ત્યારે પણ એને વાતથી ખ્યાલ આવે ભેદ ઉપરથી અભેદમાં જાય છે ત્યારે ભેદ ઉપર આવી જાય છે અભેદને છોડી દીધી છે પછી અભેદમાં ચાલ્યો જાય છે પછી ભેદ કંઈ વસ્તુ નથી જેમણે પોતાનો પગ એવા પુરુષોને અરે અત્યાર તો કયો છે જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા જાણે તે આત્મા ઉપયોગ લક્ષણ છે જીવનું લક્ષણ ઉપયોગ છે લક્ષ અને લક્ષણના ભેદથી વિચારે પણ જ્યાં લક્ષનું લક્ષ થયું ત્યાં લક્ષણનો ભેદ પોતે લક્ષરૂપ થઈ જાય આત્મારૂપ થઈ જાય હવે ત્યારે ગુણગુણીના ભેદનો વ્યવહાર રહેતો નથી હસ્તાંતુલ કયો છે તો પણ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં ચૈતન્ય ચમત્કાર માત્રને જુએ છે સન્મુખ થઈને અભિગત થતી બહુ સારી વાત છે આ સમયસારમાં તો એવો માલ ભર્યો છે બદામનો મેસુ બહુ ઓલો લોટનો મેસુ આમાં ના હોય બદામનો મેસુ પાછું એમાં એલચી એમાં કેસર તો ઊંચા ઊંચો પિસ્તા એવો મેસુ જે જીવ નિશ્ચયથી શુદ્ધ જ્ઞાન મળે ઇમમ આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધાત્માને કેવળ એક શુદ્ધાત્માને સન્મુખ થઈ જાણે છે અભિગત થતી તેને લોકને પ્રયોગ જાણનારા ઋષિશ્વરો શુદ્ધ કેવડી કહે છે એક શુદ્ધાત્માને જાણે છે અભિમુખ થઈને દેવગુરુ શાસ્ત્રને જાણતો નથી ચંદ્રને જાણતો નથી વરને જાણવું સર્વથા બંધ થાય છે વરને જાણવું સર્વથા બંધ થાય છે બધા કહે કે આત્માનો અનુભવ કરો પણ ઉપાય કોઈ બતાવતું નથી કે પરને જાણવાનું બંધ કર ત્યારે આત્માનો અનુભવ થાય એમાં લખ્યું છે એને લીધું છે. બાળકો આજે બોલો રજની નીકળ્યો રજની સારી ગઈ. આત્માને સન્મુખ થઈ જાણે છે ત્યારે પરનું જાણવું સાવ બંધ થાય. રહસ્યપૂર્ણ ચીઠી છે ડોડરમલ સાહેબની, એમાં એ લખે છે કે જ્યારે સાધક નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે બહાર શું થાય છે કાંઈ દેખાતું જ નથી, કાંઈ જાણતો જ નથી બહાર શું થાય છે. હા, એ ધ્યાનની સ્થિતિ છે. જે જીવ નિશ્ચયથી શુદ્ધ જ્ઞાન વડે એટલે અતિન્દ્રિય જ્ઞાન વડે, ભાવશુદ્ધ જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન નહીં, આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે, પરદ્રવ્યથી વિમુખ, પરદ્રવ્યથી પ્રાણમુખ આવે છે નિયમ સાથે સન્મુખ થઈ જાણે છે, તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વર એટલે કેવળી પરમાત્મા, પરમાત્મા સર્વજ્ઞ દેવાધિદેવ શુદ્ધ કેવળી કહે છે. એમ કે છે કે જ્ઞાન તે આત્મા એટલો વ્યવહાર આવ્યો પણ એ જ્ઞાયકની સન્મુખ થયો જ્યાં અભિગત હતી ત્યાં જ્ઞાન તે આત્મા એવો જે ભેદ ઉઠતો હતો અને ભેદના લક્ષે વિકલ્પ ઉઠતો હતો નિર્વિકલ્પ ધ્યાનમાં એ ચાલી ગયો, વિકલ્પે ગયો અને વિકલ્પનો વિષય ભેદ એ વ્યો. ત્યારે તેમાં લીન થાય છે ત્યારે વ્યવહાર નહીં કાંઈ પણ પ્રયોજનમાં નથી. એટલે જ્ઞાન તે આત્મા એવો જે ભેદરૂપ વ્યવહાર એ હવે કાંઈ પ્રયોજનમાં નથી, ભેદ નીકળી ગયો, ભેદનું લક્ષ છૂટી ગયું. એ બે અર્થ થયા, એટલે સાધકનો અને પછી સાધક થવા પહેલા. ભાવા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાના આચરણ થયા બાદ અશુદ્ધ નહીં કાંઈ પણ પ્રયોજનકારી નથી. લ્યો કેવું જ્ઞાન થાય પછી કાંઈ પ્રયોજનરૂપ નહીં, અને નિર્વિકલ્પ ધ્યાનમાં ગયો ત્યારે કાંઈ. દેવગુરુ શાસ્ત્ર પર લક્ષ છે ખરા, ઉપકારી ગુરુ બિરાજમાન છે, ગુરુ દેખાતા નિશ્ચય ગુરુ દેખાય ત્યારે વ્યવહાર ગુરુ ન દેખા. પછી સવિકલ દશામાં આવે એટલે પગમાં પડી જાય, આપે મને આત્મા, હું તો કઈ જાણતો નહોતો, આપે મને આજે આત્મા દાન આપ્યું, આપે આત્માનું દાન આપ્યું. એમ કે ઉપાદાનથી શું ને નિમિત્ત કિંચિત કર એમ ન બોલે લાયકજી, આ ઉપકાર ઓળવે નહીં, આપે જ મને મોક્ષ આપ્યો, આપે જ મોક્ષ માર, હું તો કાંઈ જાણતો. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમયનું સ્વરૂપ કહે છે. શ્લોક નંબર છઠ્ઠો એકત્વે વાંચો.
એકત્વે નિયતાસ્ય શુદ્ધ નયનો વ્યાપ્તુર્યદસ્યાત્મના પૂર્ણ જ્ઞાન ઘનસ્ય દર્શનમિહ દ્રવ્યાંતરે.
આ આત્માને એટલે કે આ શુદ્ધાત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, અન્ય દ્રવ્યોથી જુદો દેખવો એટલે એકમાત્ર ટંકોત્કીર્ણ ભગવાન આત્મા તે સ્વદ્રવ્ય છે, બાકી બધા પરદ્રવ્યો છે. ચૌદ ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવસમાન એ પરિણામ બધા અન્ય દ્રવ્યમાં જાય છે. સ્વદ્રવ્ય તો એક જ્ઞાયક ભાવ છે, બાકી બધા અન્ય દ્રવ્યો છે. નવ તત્વના ભેદ એ પરદ્રવ્યો છે, એનાથી જુદો દેખવો, એમ જુદો દેખવો, શ્રદ્ધવો, દેખવો એટલે શ્રદ્ધવો, તે જ નિયમથી સમ્યક દર્શન છે. અહીંયા કે છે કે એકલા શુદ્ધાત્માને નવ તત્વના ભેદથી જુદો દેખો, છ દેવથી જુદો દેખો, એને નિયમથી સમય દર્શન છે, અપવાદ નથી. આમાં નિયમથી સમય દર્શન થાય છે. હવે એ જે સમ્યક દર્શનનો વિષય છે એ કેવો છે એ બતાવે છે. જો સમ્યક એકાંત પૂરો આમાં અનેકાંત ઉતાર છે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનો જન્મ થાય છે, ઉતાર છે. કેવો છે આત્મા? ચિકાળી દ્રવ્ય કેવું છે કે પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે, એટલે પોતાના દ્રવ્ય ગુણને પર્યાયમાં એ રહેલો છે, અનોયલ કરેલો છે, એમાં ધ્રુવ ઉત્પાદન વચ્ચે એનો રહેલો છે. જેમ પંચાધ્યાય કરતાએ કહ્યું કે અજ્ઞાનીઓને એના સર્વ વિશેષોમાં પણ એનું સામાન્ય અનુપમ રૂપ શુદ્ધાત્માનું તત્વ બિરાજમાન છે, પણ અજ્ઞાનીઓને દ્રષ્ટિગોચર થતું નથી. એટલે વ્યાપેલ રહેલો તો છે, સોનાના બધા ઘાટમાં સોનું રહેલું છે, પણ જેને નજર ઘાટ ઉપર છે એને સોનું હોવા છતાં દેખાતું નથી. વ્યાપનારો છે એટલે એમાં રહેલો છે. એમ નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. આત્મજ્યોતિ નવ તત્વથી બહાર નથી. પોતાના ગુણ પર્યાયમાં વ્યાપનારો છે, વળી કેવો છે? શુદ્ધ નહીંથી એક પણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્માનું અનેકરૂપ છે નહીં, એ બધા સ્વાંગ છે. આ બંધ અને મોક્ષના તો સ્વાંગ છે. આત્મા તો એક રૂપ ટંકુર્ણ છે પરમાત્મા. શુદ્ધ નહીંથી જો વારંવાર 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 કહેતા આવે છે. અશુદ્ધ નહીંથી આત્મા અનેક રૂપે દેખાય છે, પણ શુદ્ધ નહીંથી જો તો આત્મા એક રૂપે છે ને એક રૂપે દેખાય છે. શુદ્ધ નહીંથી એક ખૂણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. એ રહેલો છે આત્મા, એક પણ જ રહેલો છે. શુદ્ધ નહીંથી એક પણ દેખાય છે. વળી કેવો છે? પૂર્ણ જ્ઞાનગન છે. પૂર્ણ મતી સુખ જ્ઞાનની પર્યાય છે. ત્યારે ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાનગન રહેલો છે. રાજનો તો પ્રવેશ નથી, પણ અલ્પજ્ઞ અવસ્થાનો પણ એમાં પ્રવેશ નથી. પૂર્ણ જ્ઞાનગન નિબળ વસ્તુ છે. જેમ લોઢામાં કંઈ પૂછી ન શકે ઘટ પદાર્થ, એમ પૂર્ણ જ્ઞાન ઘન, પૂર્ણ જ્ઞાન ઘન રહેલો છે. એમાં પર્યાયનો પ્રવેશ થતો નથી. પર્યાયથી સહિત કહેવાય ત્યારે પણ પર્યાય અંદરમાં જતી નથી. પર્યાયથી સહિત કહેવાય ત્યારે પણ પર્યાય પોતે ધ્રુવે થતી નથી. એ તો ઉત્પાદ પહેરેલી છે, કેમ કે પૂર્ણ જ્ઞાન ઘન છે. નિત્યમાં અનિત્યનો પ્રવેશ નથી. પૂર્ણ જ્ઞાન ઘન છે આત્મા. દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિના વિષયથી વાત કરી, વળી વિષય બદલાયો. વળી આવો આત્માનું અવલંબન લીધું ને સમય દર્શન થયું કે હા થાય, નિયમથી થાય. કહ્યું કે નહીં? નિયમથી થાય સમ્યક દર્શન. વળી એટલે વિષય બદલાયો. સમ્યક એકાંતની વાત કરી, હવે સમ્યક એકાંત પર અનેકાંત થાય છે. અનુભવના કાળમાં, અનુભવના કાળમાં અનેકાંતનો ત્યારબાદનો જન્મ થાય છે. વળી વળી શબ્દ કહીને ખ્યાલ આપ્યો કે વિષય બીજો આવે છે. ધ્યાન રાખજો, બીજું પડતું બતાવે છે. જ્ઞેયનું પડતું બતાવે છે. ધ્યેયનું બતાવ્યું એક જ શ્લોકમાં, ધ્યેય બતાવ્યો અને જ્ઞેય થાય છે એ પણ બતાવ્યું. અનાદિનું જ્ઞેય છે એ નહીં, નહીં બદલી ગયું. આ વિખ્યાતોથી સહિત હતો આત્મા, એ સમ્યક દર્શનથી સહિત છે. વળી જેટલું સમ્યક દર્શન છે એટલે જેટલી શુદ્ધતા છે બદલી લેવી. જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, આત્માશ્રી જેટલી શુદ્ધ પર્યાય પ્રગટ થાય સમજ જ રાખ. જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. પણ સાહેબ પર્યાયને આત્મા કહો છો કે અમે અભેદ કરીને કહીએ છીએ, ભેદથી સમજાવીએ છીએ. અમે ભેદને આત્મા નથી કહેતા. કથનથી નિર્મળ પર્યાય આત્માથી અભેદ થાય છે. સર્વથા અભેદ નહીં, પર્યાય અડે છે. દ્રવ્યના ધર્મો દ્રવ્યને ચૂંબે છે, સ્પર્શે છે, જેટલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ જેટલો પ્રેક્ટો તેટલો જ આ આત્મા છે. અજ્ઞેય થઈ ગયું, ઉત્પાદ વિદ્રુપતમ થતા એવું પણ એક જ સમયે જે પણ જણાય ને એક જ સમયે એક નહીં જણાય કે હા એક સમય છે. તો સ્વત તો બે છે દ્રવ્યને પર્યાય કે આ બે છે. તો છદ્મનો ઉપયોગ તો હું દ્રવ્યને જાણે ને કાં પર્યાયને જાણે. ભાઈ સાંભળતા તું, દ્રવ્ય ઉપર લક્ષ જતા પર્યાય દ્રવ્ય રૂપ થઈ જાય છે ત્યારે એક નહીં થાય છે, બેગ નહીં નથી રહેતા. જો બેગ નહીં તને જણાતા હોય દ્રવ્ય ભિન્ન ને જ્ઞાન ભિન્ન, જ્ઞાનના વિષયમાં બે જણાય તો અનુભવ નથી.
ધ્યાનમાં પણ આખો
અભેદ એક નહીં છે, અનન્ય છે. દ્રવ્યથી પર્યાય એ સમયે તકાલમ તન્મયમ, જે કાળે તો તન્મય છે. નિર્મળ પર્યાયથી ભગવાન નિર્મળ આનંદ આત્મા આનંદથી તન્મય છે, એકાકાર એક નહી છે. માટે છદ્મસનો ઉપયોગ એક સમયે એક નહીં જાણે એ સિદ્ધાંત બરાબર રહ્યો. આવા પ્રશ્નો તમને આવ્યા છે એ તો દ્રવ્યને પર્યાય બે છે, તો છદ્મસનો ઉપયોગ જ્યારે દ્રવ્યને જાણે ત્યારે પર્યાયને ન જાણે. મેં પૂછ્યો હતો પ્રશ્ન કે અનુભવના કાળમાં આનંદની પર્યાય પ્રગટ થાય એને જાણે જ્ઞાન તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય કે નહીં કે ન થાય. અને 7 વર્ષ 8 વર્ષ પહેલા જ આપણે એક આત્મા છે આમાં લખ્યું છે એનો અર્થ થાય છે. આમાં શું કહ્યું કે સમ્યક દર્શન નવું પ્રગટ થયું, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન નવું પ્રગટ થયું એમ લખે છે આચાર્ય મહારાજ. જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આ આત્મા છે. આ ધ્યેયભૂત આત્માનું ધ્યાન કર્યું તો જ્ઞાતા થઈ ગયું, જ્ઞેયભૂત આત્માનું જ્ઞાન થયું. ધ્યેય પણ એક અને જ્ઞેય પણ એકમ, અનંત ધર્મથી આત્મા એક રૂપ એકમ જણાય છે એમ પરિશિષ્ટમાં લખ્યું છે. આ વિષય એવો છે કે શાંતિથી વૃદ્ધિ પક્ષપાતથી સમજે તો સમજાય, નકર વિરોધ લાગે તો ભયને વિરોધ જ અંશની આવી ગયો. આપણે અનુભવ વિરોધને ટાળી ગયું છે. વિરોધ તો અજ્ઞાનીને ઉઠે છે, જ્ઞાનીને ક્યાં વિરોધ છે? જેટલું સમય દર્શન છે તેટલો જ આત્મા. ભોળી શબ્દ કહીને ભોળી શબ્દ કામ મૂકો કે ધ્યેય પૂરું કાંઈક નહીં થાય, બધું આમાં છે, આમાં બધું લખેલું છે. ભોળી એટલે વિષય બદલો, પેલું શ્રદ્ધાનો વિષય આપ્યો, વળી હવે જ્ઞાનનો વિષય આપું છું. કેટલી એની શક્તિ, બેન લખવાની શક્તિ કેટલી! એક શ્લોકમાં એને સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા ત્રિકાળી આપ્યો અને જે અનુભવ છો ત્યાં જ્ઞાનનો વિષય પણ આપી દીધો. શ્લોક એક, સમય એક, ધ્યેય એક ને જ્ઞેય પણ એક. એક જ શ્લોકમાં પૂર્વાર્ધમાં સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા સ્વીકારી આપ્યો અને ઉત્તરાર્ધ વળી પર્યાય સહિત. પહેલા પર્યાય રહિત અને પછી પર્યાય સહિત. રહિત છે પર્યાયથી તો કહા, પર્યાયથી સહિત છે કહા કે બેમાં આ કહા બેમાં વિયુક્ષા સમજી લેતો. રહિત કહ્યું ત્યાં શ્રદ્ધાનો વિષય છે, સહિત કઈ છે જ્ઞાનનો વિષય છે. એક શ્લોકમાં બે વાત મૂકી. એકાંત જે પકડે ને એને આ પર્યાયને આત્મા કહે, દ્રષ્ટિના વિષયનો પક્ષપાતી જીવના નહીં બેસે. પક્ષપાત છોડી દે, પર્યાય તે આત્મા છે. પર્યાયનો ભેદ છે ને આત્મા છે, પણ અભેદ થાય તો આત્મા
છે.
અભેદમાં ભેદ દેખાતો, છતાં ભેદ ભેદ રૂપે છે, રુદ્રરૂપે ઉત્પાદ છતાં પણ કપડું હાંડું હાંડું ને સાંધુ ની હાંડું પણ આંત દેખાતી એવું જીરો સીવું છે. આ દ્રવીને પર્યાય નો અંદરમાં ભેદ છે પણ ભેદ દેખાતો નથી. આ ભેદ દેખાય તો મિરેકલ સમજી શકતો નથી. એ પણ અભેદ અનંત દૂરથી અને જ્ઞેય તે સમયની પર્યાયથી અભેદ છે. તે સમયની પર્યાયથી હવે થતું આવે છે થતા થતા પૂર્ણ અભેદ થઈ જાય. કેવું કેવું થાય તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે આ નવતત્વની પરિપાટીને છોડી આ ભેદની પરિપાટીને છોડી આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. એક જ પ્રાપ્ત હો એમાં બે ભાવ આવી ગયા. બે ભાવ આવ્યા અમે પરણમીને એને પ્રાપ્ત કરીએ છીએ. પરણમીને પરિણામ અભેદ થઈને એને પ્રાપ્ત કરીએ છીએ. એવો આત્મા અમને પ્રાપ્ત હો. અમને આવો આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. ધ્યેયભૂત પ્રાપ્ત થયો ને જ્ઞેયભૂત પ્રાપ્ત થઈ ગયો. સમીક્ષા છે થઈ ગયો. પક્ષપાત છોડી મધ્યસ્થ થઈ અને સમજવાનો આત્માર્થી તેને સમજે તો સમજે. ભળી શબ્દ કહીને બહુ કરી એટલે હું વિષય બદલાવું છું કે અભી બોલા અભી તો એમ નથી. ભૂલી વસ્તુ કાયમ રાખીને એક બીજો વિષય તને જાણવાનો આપું છું. એ જાણવા જેવો છે. તને જણાશે અનુભવ થશે એટલે તને જણાશે કે સમ્યક દર્શન છે આત્મા તને જણાશે એમ કે છે. બધું આમાં છે ખરેખર પેલા પથાળામાં કેટલું હોય તેમની ગાથા કોઈ અદભુત છે. પુત્ર સિદ્ધાર્થ શાસ્ત્રીને પૂછ્યું કે પુતાર્થને નવને જાણવાનું કોઈ શાસ્ત્રમાં છે કે નહીં. એના માટે મેં બહુ મહેનત કરી સમજી ગયા. તત્વાર સૂત્રની ત્રણ ટીકા જોઈ ગઈ. ત્રણ ટીકા છે તત્વાર સૂત્ર અકલનદેવની વિજ્ઞાનંદ આચાર્ય અને પૂજ્યપાદ આચાર્ય ત્રણેય ટીકામાં જોયું પણ ક્યાંય પુતાર્થને નવને જાણવાનું. કેમ કે એ પર્યાચિકનો ગ્રંથ છે વ્યવહારની ગ્રંથ છે એટલે નવ તત્વ એનું શ્રદ્ધાંત સમજ. એમાં એક વચન છુપાયેલું છે આવી ગયું છે એમાં એક વચન છે કઈ કાઢે કોણ કાઢી શકે તો એમાં લખેલું છે. પત્યાધ્યાયનો ખુલાસ ચૂકેલો છે. તત્વાર સૂત્રનો એને નવ તત્વનો શ્રદ્ધાંત એમાં ખુલાસો કરતા એકમ શબ્દ વાપરો છે. એક વચન છે નવનું સદાન નહીં નવમાં એકને કાઢ સુધરે એ નથી. ગુરુદેવ ખુલા સુધરે એટલે તત્વાર સૂત્ર એ સાચું ને આ બધું સાચું જ છે. બધા જ્ઞાનીઓ હતા. વળી આ સાહેબ તમે કહો છો કે પર્યાયથી રહી તો સુધાર કર અને વળી આ પર્યાયને તમે આત્મા પર્યાયથી સહિત આત્મા એમ ન કહ્યું. પર્યાય આત્મા તો વળી શબ્દ મૂક્યો છે તો ધ્યાન કઈ રીતે બદલાવું. હવે જ્ઞાન ભવિષ્ય આપે છે કેમ કે સમય દર્શન પ્રગટ થાય અને જ્ઞાન પ્રગટ થાય અને એ પરિણામને અભેદ કરીને આત્મા જાણે. અપરિણામી તો આત્મા પણ પરિણામી આત્મા જ્ઞાન વિષય થઈ ગયું. પર્યાય સાપેક્ષ કહ્યું જ્ઞાન વિષય પર્યાય નિરપેક્ષ દ્રષ્ટિનો વિષય. એટલે ખુશ છે અધકાર નહીં નવ તક બને જાય.
ચમત્કારિક
બેનને કહ્યું કેટલા વર્ષ થયા છે? 15 વર્ષ થયા,
24 વર્ષ,
24 વર્ષ થયે. બોલો તો મળતો તો 15 વર્ષ 24, કારણ કે એને પરિવર્તન થયું એટલે તો એને ખબર હોય ને.